તારીખ 15/8/1995, પૂજ્ય બહેનશ્રીના વચનામૃત, બોલ નંબર 60 અને 61 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 391.
આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવામાં કેવી કેવી ભૂલ કરી એ વિશે ચાલતો થાય કે આમ તો દુઃખ ફેટતા વેચતા એને સુખ જોઈતું હતું, સાચું સુખ દેખાડનાર પણ મળ્યા, ત્યાં સુધીનો પુણ્ય યોગ થયો, પણ શંકા પડી એટલે માર્ગનો ક્રમ ચુકાઈ ગયો. 171 પત્રમાં કૃપાળુદેવ લખે કે સત્પુરુષની મહિમા અમે કરીએ છીએ, તેથી તમને કદાચ કોઈ વાર એવું લાગે કે પોતાનો મહિમા કરાવવા માટે આવી વાત તો નહીં કરતા હોય ને. તે દિવસે માર્ગનો ક્રમ ચૂકી વિસ્મરણ થઈ ગયો છે એમ સમજી લેજો.
બરાબર
અંબાલાલ તેને
બરાબર
ભક્તિ વાર્યો, ત્યાંથી માંડીને બીજા પણ સત્પુરુષના પ્રારબ્ધ યોગે જે કાંઈ પ્રવૃત્તિ હોય એમાં પણ શંકાના ઘણા કારણો ઉત્પન્ન થાય છે. ત્યારે જીવને માર્ગ દુર્લભ થઈ પડે છે અથવા પોતે માર્ગથી દૂર થઈ જાય છે. કોઈ વાર સાચું સુખ દેખાડનારની અવગણના કરીને પોતાનું સાચું સ્વરૂપ મેળવતા એક તો શંકા ન કરી, પણ આજ્ઞાકારિતામાં જે આવવું જોઈએ હળવાર પણ બુદ્ધિથી એ પ્રકાર ઉત્પન્ન ન થયો તો અવગણના કરે છે એટલે એ કહે તેમ નથી કરતો, પોતાની મતિ કલ્પના એ સારી છે. ખરેખર શું કરવું જોઈએ કે પોતાની ભૂમિકામાં મારે અત્યારે શું કરવું જોઈએ એનું હોમવર્ક મેળવી લેવું જોઈએ, અને જે હોમવર્ક મળે એ સિવાય આગું પાછું કાંઈ કરવાનું નહીં. એક લક્ષથી, એક ધ્યાનથી, એક લયથી જે વર્તમાનમાં જરૂરી છે એ કામ ઉપર લાગી જવું જોઈએ, તો એ ભૂમિકાની પ્રાપ્તિ થતા વાર નથી લાગતો. જીવ શું કરે છે તો જે કરવાનું કે છે એ કરવા સંબંધી પોતાની રૂચિનો અભાવ હોય, પોતાના પુરુષાર્થનો અભાવ હોય, અથવા પોતાને એ પ્રકારનું પરિણમન ગ્રાહ્ય થવું એવું એને મેળ બેસવાનું હોય પોતાની યોગ્યતામાં, તો બીજો રસ્તો પકડે. પૂછે અને બતાવ્યું છે હવે અત્યારે તમારે આ કરવાનું છે, તો હજી પણ મને ક્યારેક આમ થાય ત્યારે શું કરવું, ક્યારેક આમ થાય ત્યારે શું કરવું, મને આમ પણ થાય છે, મને આમ પણ થાય છે, વળી કહેવું પડે અત્યારે બધું ભૂલી જા, એ કામ આપ્યું છે કામ એના ઉપર ધ્યાન નથી ગયું, માટે ઓલું થાય એનું શું કરવું, પેલું થાય એનું શું કરવું, એ નવો નવો રસ્તો તમે શું કરો. એના જે વાત આવે એમાં શું ખ્યાલ આવે છે કે બીજો રસ્તો પકડવા માગે છે, કીધું એના ઉપર વજન ન ગયું કે આ જ કરવું છે, તો પેલું થાય છે ને આનું થાય છે એનું શું કરવું. મૂકી દેવા તો પછી માથાકૂટ બેનો સમય બગડવાનો છે. જે માણસને વિશ્વાસ ન હોય એ સત્સંગ કરે ને શું કરે, એને ગલત વાત ઉતરવાની નથી. જો વિશ્વાસ આવ્યો હોય તો જે ક્રિયા કરવામાં શું વાંધો, પણ પોતાના પ્રયોજન ઉપરની દ્રષ્ટિ નહીં હોવાથી એને પ્રયોજન ભૂત છે શું છે એ દેખાડવામાં આવે તો તે એના ઉપર એનું લક્ષ્યને ધ્યાન ન રહીએ, વજન ન રહીએ. ફલાણું થાય છે એનું શું કરવું, ઢીકણું થાય છે એનું શું કરવું, એમ નવો નવો કોઈ બીજો રસ્તો શોધવાનો એને વિચાર આવે છે કે કંઈક બીજો ઉપાય હોય તો, આ સિવાય કંઈક બીજો મીઠો ઉપાય હોય તો પણ જાણીએ. એ પ્રયોજનની દ્રષ્ટિનો અભાવ બતાવે છે, સૂચવે છે. એવું નહીં થવું છે
ખરેખર તો,
અને એ એક જાતની અવગણના છે, જાણે અજાણે એ અવગણના થઈ ગઈ. કીધું આમ પછી બીજી વાત આપણે શું કરવા અત્યારે ઉઠાવવી જોઈએ, યોગ્યતા જોઈને બતાવી દીધું આમ આમ કરવું જોઈએ, આ પ્રકારની ક્ષતિ દૂર કરો, આના માટે શાસ્ત્ર છે, એના કામે લાગી જવું જોઈએ. એના બદલે બીજી બીજા બીજું કામ ગોતવા માંડે ત્યારે ઓલી વાતની અવગણના થઈ ગઈ કે ન થઈ ગઈ, એ રીતે પણ જીવ અટકે છે, એ રીતે પણ જીવ અટકે છે. અને છેતરાય ક્યાં, તો હું તો મારો દોષ કઢાવવા માટે પૂછતો હતો ને, મારે મારો દોષ કાઢવો તો એટલે મેં વાત પૂછીને. બહુ મોટા ડાક્ટરો હોય છે ને સ્પેશિયાલિસ્ટ, એ કે પછી બીજું પૂછો તો જવાબ એ ન દે તમને. આ તો કરી લેવાનું બસ, હાલતા જ છીએ, જવાબ જ ન દે. કેમ કે એ સમજે કે આનો વિષય નથી, મેં સમજીને જે કર્યું છે બરાબર છે. બરાબર, એટલા માટે તો અમે છે ને એક વચ્ચે એક પ્રોગ્રામ કરતા હતા અહીંયા હતા ત્યારે, એમાંથી આ લોકો લાઈન ચડી ગયા બે જણા, દોષ નિવેદન લાવો. અત્યાર સુધી તમારા ભૂતકાળના થયેલા દોષો બતાવો અને વર્તમાનમાં જે પરિણામમાં દોષ ચાલે છે એ કેવા કેવા પ્રકારના ચાલે છે એના ઉપરથી નિદાન કરવું પડે, એની યોગ્યતા છે, કઈ જાતના પ્રતિબંધ વર્તે છે, કયા પ્રકારના પ્રકૃતિ દોષની તીવ્ર થાય છે, અને દર્શનનો ક્યાં કયો પ્રકાર અને રોકે છે એનું જજમેન્ટ કાઢવું પડે. પછી એને ક્યાંથી શરૂ કરવું, ક્યાંથી ઉપાડવો, કઈ ગોળી દેવી, ક્યારે દેવી, કેટલી માત્રામાં દેવી, એ પછી નક્કી થાય. નિદાન ન થાય તો નક્કી કેવી રીતે થાય?
નિદાન તો
જો દોષ નિવેદન થાય તો નિદાન થઈ જ જાય. ડાક્ટર પાસે જાય અને દર્દી એનું દર્દ છુપાવે, એને દવા કેવી રીતે થાય એ કહે, થાય નિદાન જ ન થાય. પછી જાણી જોઈને કહેવો ન કહે કે ભૂલથી કહેવું રહી ગયું, ખાતી દેવા ન
થાય.
આ છે ને ડાક્ટર વૈદ જેવો જ વિષય છે, ભાવ રોગ છે, વિભાવ પણ રોગ છે, ભાવ રોગ છે એ વિભાવ રોગનું ફળ છે, એ સિમ્પટમ છે. પછી મૂળમાં તો વિભાવનો રોગ છે, પછી બાર મહિના ભાવ પરિભ્રમણ દેખાય છે એના કારણે ફળ સ્વરૂપે. એટલે એવો જ વિષય છે કે આને ક્રોનિક શું છે, એને એક્યુટ સ્ટેજમાં ક્યાં આવે છે, ક્રોનિક સ્ટેજમાં ક્યાં ક્યાં ઊભો છે, એક્યુટ વખતે આને શું કરવું જોઈએ, ક્રોનિક માટેની શું દવા જોઈએ, બધા પ્રોસેસ ચાલુ રાખવા જોઈએ. ક્યારેક ઓપરેશન પણ કરવું પડે, કરવું પડે કે ન કરવું પડે, ઓપરેશન કરવું પડે ત્યારે ભણવું પણ લાગે, આંખમાં ત્યાં ઉડાયેલા છે. એટલે જાણે અજાણે જે કઈ કર્તવ્ય છે એ ગૌણ થાય એટલે જ્ઞાની પુરુષની અવગણના થઈ છે, અવગણના થઈ ગઈ. સીધી અવગણના કરવાનો વિકલ્પ ન હોય વિશ્વાસ, પણ પોતે કે પ્રમાણે હાલે નહીં એટલે અવગણના થઈ વાત થઈ.
એટલી અવગણના થઈ જે કઈ આજ્ઞા મળી એ તો એના માટે ચાલવા માટે જ છે, જેટલો નથી ચાલતો એટલે એમની અવગણના ને એટલી જ આ ભક્તિ છે.
પણ એનું ફળ શું કે માર્ગે ચડતો હોય તો
નુકસાન તો નુકસાન
નહીં, નુકસાન છે એ મોટું છે. તો પોતાને જે મોક્ષ માર્ગે ચડવું છે એમાં પોતે અવરોધ પોતાના ભાવે કરે. કોઈ વાર પુરુષાર્થ કર્યા વિના ઈચ્છો સમજ આવે પણ પુરુષાર્થ નથી કરતો, અને એટલે એની પોતાની તૈયારી નથી. પુરુષાર્થ કરવાની જે તૈયારી હોવી જોઈએ તૈયારી તો પુરુષાર્થ વગર પણ ઈચ્છો. કોઈ વાર પુરુષાર્થ કર્યો તો થોડા પુરુષાર્થ માટે ત્યાંથી ઈચ્છો નથી ગયો. પર્યાપ્ત માત્રામાં પુરુષાર્થ ન હોય તો પણ અટકવાનું થાય ભૂમિકામાં, અને પછી અટકે તો પછી ત્યાંથી પાછું નીચવું કરતો. એટલે કોઈ પણ ભૂમિકામાં લાંબો સમય છે એટલે એ ભૂમિકાનું જોખમ થઈ ગયું.
બરોબર,
એવી વાત છે. લાંબો સમય પણ ચાલે એ માગણ નથી વધારતું, એની પૂરી કાળજી હોવી જોઈએ. આગળ નથી વધારવાનું કોઈ કારણ હોવું જોઈએ, એ કારણ શોધ કરવી જોઈએ. કયા કારણ છે આગળ નથી
વધતું?
એના પાછળના કારણોમાં ભિન્ન ભિન્ન મુમુક્ષુ માટે ભિન્ન ભિન્ન કારણો હોય છે. બધાની એક સરખી યોગ્યતા નથી, બધાનો ભૂતકાળ જુદો છે, બધાની યોગ્યતા જુદી છે. કોઈને ઉદય ભાવમાં જેટલી ઉદાસીનતા એ ભૂમિકામાં જોઈએ એટલી ઉદાસીનતા ન હોય. એટલે જે ગૌણ કરવો જોઈએ ઉદયને એટલો ગૌણ ન થતો હોય. કોઈને કોઈ ઉદયમાં વધારે રસ લેવાતો હોય એ એક કારણ છે. પુરુષાર્થ જીવ પડવામાં બીજું અનેક મુમુક્ષુ સાથે અને અનેક પરિચિત વ્યક્તિઓ સાથે, પરિવારથી માંડીને બીજા પણ સામાજિક સંબંધો હોય, સગાના સંબંધો હોય, એમાં કોઈના માટે પૂર્વગ્રહ રહી જાય. હા, કોઈ એક વ્યક્તિ માટે પણ પૂર્વગ્રહ રહી જાય, સિંગલ પર્સન રાજાનો અનુરોધ હોય છે તો એક શલ્ય છે. હવે વાત મોટી ન લાગે કેમ, જયારે જયારે એને મળે ત્યારે એને એવો જ અનુભવ થતો હોય પ્રથમ. પેલો મને સુધરતો ન હોય એ વાત બરાબર છે, અને એવો છે સમજીને પછી એના પ્રત્યેનો જે પૂર્વગ્રહ છે એ આને ખસતો ન હોય, એ એક જાતનું શલ્ય છે. અને એ પર્યાય દ્રષ્ટિને તીવ્ર કરે છે. એ શલ્ય કેવું છે, એ જીવને ભૂમિકામાં જે પર્યાયનો દોષ છે તે પર્યાયના દોષની પકડ પોતાને રહી છે. હવે દોષ છે એ તો એને નુકસાન કરનારો છે, હોય તો છે, ન હોય અને પૂર્વગ્રહ હોય તો મોટી ભૂલ છે. તો પોતે મધ્યસ્થતા ખોઈ એને તો દોષ ટાળી નાખ્યો, પણ પોતાને એની પકડ રહી ગઈ, તો એ જોઈ નથી શકતો. આનામાં તો ફેરફાર થઈ ગયો, એ જોઈ નથી શકતો. હા, પૂર્વગ્રહ છે ને એ પછી બે પ્રકારના છે, એક દ્વેષયુક્ત અને એક રાગયુક્ત. દ્વેષયુક્ત છે ત્યાં ઈર્ષા હોય છે, રાગયુક્ત હોય છે ત્યાં ઈર્ષા નથી હોતી. રાગ ના પરિણામ એટલી સૂક્ષ્મ છે એટલે અમને જલ્દી ખબર ન પડે. રાગ માં પણ એક નિશ્ચય કરી લીધો હોય અને રાગ બંધાઈ જાય. તમને એક મુમુક્ષુ માટે રાગ બંધાઈ ગયો, પછી એનો દોષ તમને ન દેખાય. જયારે દ્વેષયુક્ત પૂર્વગ્રહ હોય ત્યારે ઓલાનો ગુણ નહીં દેખાય તમને, એનો દોષ ટાળ્યો હશે અને ગુણ પ્રગટ કર્યો હશે તમને દેખાય, કેમ કે એમાં મધ્યસ્થા ખોવાનો વારો આવે. અને રાગ હોય ત્યારે એનામાં દોષ હોય તો તમને દોષ નહીં દેખાય.
દેખાવાનું
લક્ષ્ય ન હોય પણ જ્ઞાન જેવું હોય એવું જાણે તો ખરું, કે જાણવાનું બંધ કરી દઈએ. લક્ષ કરે ત્યારે તો મુખ્ય કરે, પણ જાણે એને ગૌણ કરે એમાં કઈ વાંધો નથી. હા, એ તો કઈ વાંધો
નથી.
ખ્યાલમાં તો આવી જ જવાનું. નામ જો તટસ્થ હોય, નિર્મળ હોય, તો ખ્યાલમાં આવી જ જાય. ખ્યાલમાં આવ્યા વગર નો
હતો,
તો અરીસા જેવું છે. અમે સીધો એવું પ્રતિબિંબ પડે છે, એટલે ન જણાય એવું કઈ નથી. જણાય એને ગૌણ કરવું સમજીને પોતાના હિત માટે, એ પદ્ધતિ બરાબર છે, એ નીતિ છે, એ કામ કરવાની નીતિ છે, કે બીજાના દોષને ગૌણ કરવા. પણ જો રાગને લઈને એને દોષ દેખાય નહીં તો એને એના દોષનો પક્ષ ક્યાં વગર એ વ્યક્તિગત પક્ષમાં આવી જાય. અપરાધ તો પોતાનો છે, રાગ કર્યો. દોષિત જીવ નો રાગ કરવાની શું જરૂર હતી? દોષ પ્રત્યે રાગ હું કરવા કરવો?
એટલે આ તો ઘરના વ્યક્તિ હોય જે લાઈન માં ન હોય તે પ્રત્યે તો હજી સમજાય.
આપણે શું કરીએ છીએ, જો અભિપ્રાય કરીએ છીએ, મીતાબેન તો આવા, ફરાના ભાઈ તો આવા, અરવિંદભાઈ તો આવા, નિલેશભાઈ, નિલેશભાઈ તો આવા, બધાને આપણે આંખ મૂકતા હોય છે. શું કરીએ છીએ, આપણે આંખ મૂકવાને લાયક છીએ કે કેમ, એ પાછો વિચારે ન હોય આપણને, કે ભાઈ આ આપણી ભૂમિકા નથી, આ આપણું કામ નથી. પણ છતાંય તે આપણે બેઠા બેઠા બધાને માર્ક નીચા કરીએ, આના 49, આના 51, આના 38, આના 75. ગુણ રાગ થી એવું કે રાગ ના પ્રકાર માં કરે. મને મને આના પ્રત્યે બહુ રાગ, એનો એનો જો તમને દોષ ન દેખાય તો તમારી દોષ દ્રષ્ટિ તીવ્ર હશે. પણ સર્વગુણ સંપન્ન નથી તો એનામાં કયા પ્રકાર નો દોષ છે એનો ખ્યાલ તો હોવો જોઈએ, અને મુખ્ય તમે ન કરો પણ એનો ખ્યાલ હોવો જોઈએ.
ભાઈજી, ખ્યાલ હોવો જરૂરી છે, કઈ દ્રષ્ટિ ખ્યાલ હોવો જરૂરી છે
એ દ્રષ્ટિ એ કે પોતે ખોટો પક્ષ નો કરી બેઠો, ખોટો પક્ષ નો કરી બેઠો. દાખલા તરીકે અન્નમાં ગુસ્સાની પ્રકૃતિ છે, આપણે દાખલો લઈ જઈએ. હવે જો રાગ હોય તો ગુસ્સો કરે તો આપણે વ્યાજબી જ માનીએ, બરાબર નથી. એમ જ થાય ને, એમ જ કરવું જોઈએ ને, એમ કરી દે. પોતે પોતાનું ચૂકે છે, પોતે પોતાનું ચૂકે છે. હા, અનુમોદન થઈ ગયો, દોષ નું અનુમોદન થયું, દોષ નો પક્ષ થયો. એટલે એવી રીતે મૂળ પ્રશ્ન ત્યાંથી પૂછ્યો છે કે પુરુષાર્થ કેમ ઉપડતો નથી પર્યાપ્ત માત્રામાં, કે આવા કોઈ આવા ને આવા કોઈ પૂર્વગ્રહમાં જીવ ફસાયેલો હોય,
પછી જીવ
જેમની સાથે રાગમાં કોઈની સાથે જ રહે. હા,
જીવ જે માર્ગ મૂકે સામેવાળાને એમાંથી પૂર્વગ્રહનો જન્મ થઈ જાય છે ને.
હા,
આવો જ આમ કોઈ એક દોસ્ત દેખાઈ ગયો એને, અમે એને અભિપ્રાય બાંધી લીધો કે આ ફલાણા આમ જ
આમ જ છે.
પૂર્વગ્રહનો જન્મ એમાંથી થાય છે, દોષ દ્રષ્ટિમાં થાય છે.
ગુણ દ્રષ્ટિએ માર્ક મૂકો, એનું અનુમોદન આપો, પણ મધ્યસ્થ કર્યો કે એ ગુણ વિરુદ્ધ એનું પરિણામ થાય ત્યારે પણ તમારો ખ્યાલ રહેવો જોઈએ. ખ્યાલ કરો પણ મુખ્ય ન કરો, પણ એટલે એના દોષની પછી અનુમોદના પણ ન કરો. જેમ એને મુખ્ય ન કરો તેમ એની અનુમોદના પણ ન કરો. માર્ગ પછી સૂક્ષ્મ થતો જાય છે. આમાં શું છે, પુરુષાર્થ કેમ ઘણી વાર ઉપડતો નથી, આવી રીતે મધ્યસ્થતાનો અભાવ થઈ જાય છે. એટલે જ્ઞાનના અમુક જે દોષોને વિપર્યાસો ચાલુ રહીએ એ પુરુષાર્થને રૂપે, કેમ કે પુરુષાર્થનું કારણ પણ જ્ઞાન જ છે, અને પુરુષાર્થના અભાવનું કારણ પણ જ્ઞાનના દોષ છે અથવા જ્ઞાનના વિપર્યાસો છે. એમ જુદી જુદી વ્યક્તિઓ માટે થોડા આગળ વધ્યા પછી પુરુષાર્થ નહીં વધવાનું, નહીં આગળ વધવામાં ભિન્ન પ્રકારના કારણો છે. એનું એનાલિસિસ પોતે પોતાના પરિણામ ખોલીને કરી નાખવું જોઈએ, પૃથક્કરણ કરી પોતાના પરિણામની ચોપડી ખુલ્લી કરી અને પછી એનું સોલ્યુશન ગોતી લેવું જોઈએ, એનું સમાધાન મેળવવું જોઈએ, તો પુરુષાર્થ ઉપડે. નહીતર થોડો પુરુષાર્થ કરીને એક તો પાછો
નીચે
જવાનું શરૂ થઈ જાય, ત્યાં અમુક ટાઈમ ત્યાં ત્યાં એવી ભૂમિકા મારીએ, પછી જો આગળ ન વધે અને લાંબો સમય જાય તો પછી ડિટોરિએશન ચાલુ થાય. જેમ રોગ જૂનો થાય તો રોગીની પરિસ્થિતિ ડિટોરિયેટ થાય છે કે નહીં, થાય છે કે નથી થતું, કે ભાઈ એક દી તાવ આવે અને દસ દી તાવ આવે તો અશક્તિ વધે છે કે નથી વધતી, તો અશક્તિને કારણે પાછો રોગ જોર કરે કે ન કરે, આના જેવી છે આ બધું. હા, તો નાનીઓ તો ઘણા અનુભવ પછી આ બધું લીખ્યું હોય છે, ભલે લીખવું એ થોડામાં પણ ઘણા અનુભવ હોય છે એની પાછળ, અને ઘણા મુમુક્ષુઓનો પરિચય થાય છે, પોતાને પણ ભૂતકાળનો ખ્યાલ હોય છે, બીજા મુમુક્ષુઓ પણ પરિચયમાં આવતા હોય છે, એના ઉપરથી આ બધી વાતો તૈયાર થાય છે. એનો પણ દરેક વ્યક્તિ માટેનો જુદો જુદો પિરિયડ છે. કોઈના માટે જે પીરિયડ ટૂંકો બને એ બીજાના માટે લાંબો પણ ગણાય, ને એમાં એનું પણ કોઈ ફિક્સ ધોરણ નથી. હું દરેકની યોગ્યતા પ્રમાણે એનું પીરિયડ છે, કોઈ એક ચોક્કસ એનું સ્ટાન્ડર્ડ નથી. પણ પોતાને માટે જો પોતાએ વિચારવું હોય તો પોતાએ વિચારવાનું કે મને આ લાઈનમાં દાખલ થયા કેટલો ટાઈમ છે, હું કેટલો આગળ વધ્યો, અને હવે જ્યારે ક્રમ ચોખ્ખો થયો છે ત્યારે ક્રમ ચોખ્ખો ન થયો હોય તો ખબર ન પડે. બરાબર, તો હું કે આ ક્રમમાં કઈ ભૂમિકામાં છું ને કેમ આગળ નથી વધારતો, તો વધારી રહ્યું છે એ કાંઈ અથાનું નહીં. એ તો પોતાનું સેલ્ફ ઇન્સ્પેક્શન કરે તો બધી ખબર પડે છે, ન ખબર પડે એવું બની ગયું. બીજાના પરિણામ હોય તો ખબર ન પડે, પોતાના પરિણામની કેમ ખબર ન પડે? આ રીતે જીવ પોતાનું સ્વરૂપ મેળવતા અનંત વાર ઈચ્છતો છે, જુદી 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 પ્રકારની શક્તિઓને કારણે અનંત વાર ઈચ્છતો છે. મૂળ શું છે, બીજભૂત ભૂલ થઈ પછી તો આગળ વધવાનો ચાન્સ તો છે. બીજભૂત ભૂલ ન થાય અને વળગી રહીએ તો બચવાનો પરિસ્થિતિ જોઈ રહી છે, નહીં તો બચવાનો ચાન્સ નથી. બીજભૂત ભૂલ બીજભૂત ભૂલ એટલે શું છે, કઈ રીતે સત્સંગ ન છોડાય, નાનીને ન છોડાય અને સત્સંગને ન છોડાય, આ વાત બહુ પકડી રાખવાનું. મુમુક્ષુને માટે સત્સંગજીનું કોઈ સાધન જ નથી. પછી ગ્રંથ, પછી તે પેલો સત્સંગ મળતો હોય ત્યાં સુધી સત્સંગ કરવાનો, અને સત્સંગમાં પૂરી ચર્ચા કરવાની પોતાના દેશ આબરૂને કરવાની કરવાની કુંડી ચોકડી કરી નથી. મારા આ પરિણામ થાય છે, મારે કોઈ પણ ભોગે મટાડવા, કોઈ પણ કિંમત આપવી પડે, હું ચૂકવવા તૈયાર, મારે આ દોષ મટાડવા. એટલી દરકાર પ્રયોજન નહીં હોય તો સડસડાટ આગળ વધે, મિત્ર અટકો 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 નીકળ્યો, અટકો અટકો નીકળ્યો. આ જે અનંત વાર થયું છે એનું જ પુનરાવર્તન થાય. પુણ્યોદય આ દેહ પામ્યો, પુણ્યના ઉદયથી મનુષ્ય દેહ પામ્યો, આ દેહ પામ્યો એટલે મનુષ્ય દેહ પામ્યો, આ દશા પામ્યો, અહીં સુધી આવ્યો હતો. દેહ મળ્યો મનુષ્યને, જૈન ધર્મ મળ્યો, અને આટલી સાધન સગવડ બધી વ્યવસ્થા મળી, સત્સંગ મળ્યો, આવા સત્પુરુષ મળ્યા. આ તો પુસ્તક ક્યારે લખાણ હતું? ગુરુદેવ બિરાજમાન હતા, પહેલો પહેલું 2033 સાલમાં, 19 વર્ષ ત્યાં 52 સાલ ચાલે છે, 19 વર્ષ પહેલા આ પુસ્તક પહેલું પ્રકાશન છે. અને મેં બોલેલા તો બેન શ્રી પહેલા ના વર્ષોમાં લખી લીધેલું, પછી પુસ્તક આકારે આવ્યું છે. તો બોલેલા તો પોતાને સત્સંગ આપતા બહેનો ને બહેનો માટે, ત્યારે બોલેલા રાત્રે, હા, ત્યારે મેં લખી લીધેલું. ગુરુદેવ બિરાજમાન હતું, આવા સત્પુરુષ મળે. આવા એટલે શું છે કે સત્પુરુષમાં પણ કોઈ વિશેષ પ્રજ્ઞાવાન પુરુષ, કોઈ યુગ પુરુષ, એવા પુરુષ કોક કોક વાર મળે. બાકી નાની થાય જે પોતાનું કરી ભાઈ લાગે, એટલો પુણ્યયોગ છે નહીં. આપણે કઈ તો વાત ગળે ઉતરશે નહીં, કામો વખત ક્યાં બગાડવો, આપણે આપણું કરી અને આગળ નીકળી જાવ ને, એવા આનંદતા થઈ ગયા. લોકોને જગતને ખબર ન પડે, આ જ્ઞાની છું ને આમ સીધા લઈ સુધી પહોંચી ગયા, એ કોઈને ખબર ન પડે, નુકસાન ન ખબર પડી એને ગયું છે. જ્ઞાનીને કાંઈ નુકસાન ગયું નથી, એને કાંઈ ખોવાનું છે નહીં, જગતને ખબર નથી પડતી એવું બને છે. પણ આવા પુરુષ મળે ત્યારે તો એ જેમ સુરજ છાબડે ઠાંકો ન રહીએ એના જેવું છે. ગુરુદેવનો એટલો બધો પુણ્ય યોગ હતો અને આત્મજ્ઞાનની વાતો જે જમાનામાં હાવ સંપ્રદાયોમાં ખલાસ થઈ ગઈ હતી એ મોટા જુવાળની જેમ ઊભી છે. લોકો આત્મજ્ઞાનની ચર્ચાઓ કરવા માંડ્યા. વાત બધી મારા હોય કોઈનું ધ્યાન એને ગોતતો હોય તો એનું ધ્યાન તરત ખેંચાય, કેમ કે સુગાનીજી છે. સુગાનીજીને ક્યાંય સંતોષ નહોતો થતો. શાસ્ત્રો તો દિગંબર હતા એટલે શાસ્ત્રો વાંચી લીધા હતા, પૂજા ભક્તિ કરી ચૂક્યા હતા, યોગના સાધનો ને આસનો ને ધ્યાનના પ્રકારને બધું કરી ચૂક્યા હતા. ક્યાંય આત્મશાંતિ નહોતી મળતી. આત્મધર્મ આત્મા એવું તરત ધ્યાન કેમ ગયું? પહેલું આત્મધર્મ આવ્યું એમને એમનું ધ્યાન ગયું. એનું કારણ શું? એ પાણીને ગોતતા હતા અને ઠંડી હવા આવી, જળાશય હોવું જોઈએ. આ બાજુ તો કેમ ઠંડી હવા આવી? તારે કોઈ ગરમ હવા આવતી હતી અત્યારે ત્યાંથી ઠંડી હવા કેમ આવી? આ બાજુ ક્યાંક પાણીનો પરિણામની વિષમતા તેને યોગ અયોગ. આ દશા પામ્યો, આવા સત્પુરુષ મળ્યા. હવે જો પુરુષને પુરુષાર્થ નહીં કરે તો કયા ભવે કરશે? આ ભવે આટલી વ્યવસ્થા સરસ થઈ ગઈ કે સંસારથી પાર ઉતરવું હોય તો સિદ્ધપુરનું રિઝર્વેશન થાય છે. રિઝર્વેશન ટિકિટ 1 રૂપિયામાં મળે ગુજરાતમાં, બસ એવું છે. રિઝર્વેશન ટિકિટ 1 રૂપિયામાં મળે, પછી બસમાં બેસો ત્યારે બાકીના પૈસા નહીં દેવાના તમારે જેવું જગ્યાએ જવું હોય. 1 રૂપિયા સીટ રિઝર્વ તમારે થઈ જાય, તેમાં ઓછા ચાર્જમાં રિઝર્વેશન થાય છે. સીટ પરનું રિઝર્વેશન તો કરાવી લેવું જોઈએ. પડખું ફેરવવાનું છે, જીવને પડખું ફેરવવાનું છે, બીજું શું કામ કરવાનું? જે સંસાર બાજુ પડખું ફરીને સૂતો છે એ ઉલટું પડખું ફેરવવાનું છે, કે ડાબા પડખે ઉલટો છે કે જમણા પડખે ઉલટો
છે. એ મૃત્યુ હોય જાય.
આમાં એવું છે કે તું કુટુંબ પરિવાર ને તારા જે ઉદયમાં ઘૂંચવાનો છું પણ તું ફરી લે એને પીઠ દઈ દે એક વાર, જે થાય મારે કઈ નહીં, મારે બધા પારકા આવે.
પહેલી વાર છે
આકૃતો છે, મગજમાં મૂકવું આકૃતો છે. કેમ કે જીઆર પીધા છે, જાણી જાણીને ઝેર ઘણા પીધા છે. ઘરે દીકરાને ત્યાં દીકરો કે દીકરી આવે અને એના આ પગણી હોય વહુને, ચાર છે એનો હરખ શરૂ થઈ જાય એટલે ઝેર પીવાનું શરૂ થઈ જાય. લેવા આપણા ઘરે હવે પાણી ગંદા છે. પછી જન્મ થાય, વાહ કેવો છે ને કેવો નહીં, ગમે એવો હોય ને તો એને એવો ભાલો લાગે, વાત મૂકી દો સીધી ભાઈ ને સીધકા વાલા એના જેવું છે. ત્યારથી ઝેર પીવાનું શરૂ થાય, પછી એમાંથી થોડો મોટો છે કે બેહતો શીખો ને બોલતા શીખો ને ખાતો શીખો ને આમ કરતા શીખો ને આમ રોજે રોજ રોજ ઘોટડા ભરી દઉં ઝેર પીવા. પછી આપણે એમ કહીએ એને પારકો કરો, આકરું ન લાગે તો શું થાય? આકરું જ લાગે ને
તો સહેલું પી લીધું.
એને પારકો પારકા તરીકે જોવો, ગણવો નહીં મનમાં, પારકા તરીકે એને જોવો, આકરું જ લાગે. હા હા, બે પગ હતા, ચાર પગ ને આઠ પગ એટલે એમ કહે કે તને બહુ એમ કે મમત્વ હશે તો આ બધા ભાવ મળશે. ચાર પગે સિરિયન્સ, પછી સિરિયન્સમાં છ પગ વાળા, આઠ પગ વાળા, અને કામ ખજૂરા છે એ હો 200 પગ વાળા. બહુ સંબંધો વધારે ને માણસ, મોટું કુટુંબ ભાઈ, કળું કુટુંબ મોટું, એટલા સગા, એટલા ભાઈઓ, એટલા બહેનો છે. હું અમારા કુટુંબ ની ખાનદાની વડલો, અમારા દાદા નો વડલો, આ ઢોકળા ભરી ભરીને જયાર પીવે હું કાન ખજૂરો થઈશ કે શું થઈશ. બહુ કપડા ગમે, નિર્વસ્ત્ર ફરે છે, આ દશા આવશે બધા જોઈએ રહેવા દે. આ કલર ને આ ડિઝાઇન ને આ ફલાણો રૂમ બધા જુદા જુદા જોઈએ, બેડરૂમ જુદો જોઈએ, સ્ટડી રૂમ જુદો જોઈએ, પૂજાનો રૂમ જુદો જોઈએ, ડ્રોઈંગ રૂમ જુદો જોઈએ. પછી ભણવાનું આવે તો પછી મીટિંગ રૂમ થોડો જુદો રાખવાનો, બધાની સાથે વાત કરવામાં પ્રાઇવેસી રાખવી પડે અમારે તો. તો કે આ કોમન બોડીમાં, કોમન બોડી એટલે આપણે સામાન્ય શરીર કે છે ને, પ્રત્યેક વનસ્પતિ અને સાધારણ વનસ્પતિ, સાધારણ વનસ્પતિમાં સાધારણ શરીર મળે, વનસ્પતિમાં એક શરીરમાં જાજા જીવ. કેમ ઓરડા જાજા જોતા હતા ને, જેટલી જરૂરિયાત માગે પરદ્રવ્યની એટલું ભાગે, માગે એટલું ભાગે અને ત્યાગે એટલું વાગે. નાનીઓ ને રસ નથી રહેતો, દેવલોક મળે ત્યાં હમું જોતા નથી, અસંખ તત્વોની દ્રષ્ટિ થઈ ગઈ છે તો ત્યાં હમું નથી જોતા. કે છે કે આવી સરસ જોગવાઈ મળી તને પોતાનું આત્મકલ્યાણ કરવાની, સંસારથી પાર કરવાની આવી સરસ જોગવાઈ મળી, હવે જો આ ભવે પુરુષાર્થ નહીં કરતો તું કયા ભવે કરીશ એમ કે, પછી કોઈ ભવમાં તું કરીશ એ વાત અમને પણ માનવામાં આવતી નથી. અત્યારે પણ જો તારે ન કરવું હોય તો પછી તું કરીશ એ વાત અમને તો વિશ્વાસ નથી. વાત પોતાને વિશ્વાસ હોય તો ઠગાઈ જાય, બીજું કાંઈ નથી. માટે હે જીવ પુરુષાર્થ કરતા, ગુરુદેવ ને અમુક શબ્દો વાપરતા, કેવો પુરુષાર્થ કરવો, તો કરડો પુરુષાર્થ કરવો એમ કે. અને કેવી રીતે કરવો કે કરડિયા, કરડિયા એટલે હું પાછળ હાથ હાથ ધોઈને કોઈ પાછળ પડી જાય ને, પાછળ જ પડી જવાય, બીજું કાંઈ નહીં, હા પાછળ જ પડી જવાય, બીજું કાંઈ જોવાનું નહીં. હું બગડ્યું, હું હજરું, કાંઈ જોવાનું નહીં, આ એક કામ કરું તો કામ થાય. પિતર શક્તિ થોડી ને વહેંચાઈ જાય છે, ઉદયમાં વહેંચાઈ જાય છે, તેને જેવો ઉદય, પિત્ર શક્તિ થોડી અને ઉદયની અંદર રસ લે પતી ગયું, પછી એમ ત્યાં કાંઈ બાકી રહીએ નહીં. હે જીવ પુરુષાર્થ કર, આવી જોગવાઈ, જો હતી શબ્દ વાપરો થાય, આવી જોગવાઈ અને સાચું આત્મ સ્વરૂપ બતાવનારા પુરુષ ફરી ફરીને એ શું કરવા કીધું કે તને તક મળી ત્યારે ત્યારે તે એની ઉપેક્ષા કરી, શું કર્યું એ તકનો તારે જે લાભ ઉઠાવી લેવો જોઈએ, એના બદલે ઉદયના બીજા બીજા કામ માટે તે ઉપેક્ષા કરી દીધી. તો કુદરતને ત્યાં એવો કાયદો છે કે જો તમને એ તક આપે અને જો તમે એ તકની ઉપેક્ષા કરો, અવગણના કરો, તો ફરીને તકનો આપે એ જોઈએ, એ કાયદો છે એનો. ફરી ફરીને લાભ લેવો હોય તો નહીં જણે કે પછી એવો બહુ છેટો પડી જશે, કેમ કે ઉપેક્ષા કરે એટલે પ્રારબ્ધ પણ એવું જ બંધાય, પછી ફરી જલ્દી ના મળે એવું જ પ્રારબ્ધ બંધાય. આ વસ્તુ વ્યવસ્થા એટલે વર્તમાનમાં નુકસાન ભવિષ્ય. પણ એવું છે લખો તો જેને ખરેખરો તાપ લાગ્યો હોય આ સંસાર કેવળ દુઃખમય ને અસાતામય છે, અનેક જાતના પોતાની ઈચ્છા વિરુદ્ધ પરિસ્થિતિ ભજાજ કરતી હોય અને એનો અંતરદાહ ઉભો થઈ જાય એટલે એમ થાય કે આ બધી ભાનગઢથી છૂટી ને મારો જ આત્મા પરમ શાંતિ મારી એવો કોઈ રસ્તો જોતો. તાપ લાગે તો તાપથી થશે, ત્રસ જીવ છે ને, ત્રસ જીવ બે ઇન્દ્રિય ઈયર શરીરું તડકો આવે માથે એટલે છાંયડા બાજુ હાલવા માંડે, ત્રાસ પડે છે. એમ જેને ખરેખરો તાપ લાગ્યો હોય એ સુખ છે નહીં સંસારમાં, તમે એટલી અનુકૂળતા હોય પણ અનુકૂળતાવાળાને પૂછી લો શું દશા છે, રાતે ઊંઘ આવે છે, એટલી જાતના વિચારો આવે કે રાતે ઊંઘ જાય, બધા નજરે જોયેલા દાખલ મુંબઈમાં અમારે જાણીતા હતા ભાવનગરમાં, અમારા પાર્ટનરના મિત્ર થતા હતા ભાગીદારના મિત્ર, આપણે ભાગીદારને અરે એને ત્યાં ઉતરવાનો છે, બાહ્ય પરિસ્થિતિ બધી એવી સરસ લાગે મુંબઈમાં સીટ મળે ને કૃષ્ણ બજારમાં ઓફિસ ને કાલબાદેવી પરેશન બજાર છે ને ત્યાં એનું ઓફિસ સંસદમાં જઈએ પૂરતી જગ્યા, હાલીન દુકાને જવું હોય તો વાંધો નહીં, છતાં ગાડી હરવા ફરવા માટે રાખેલી એ જમાનામાં હતી, આપણે વાત કરું પછી હત્યા વચ્ચે ફરી વળા પહેલા ઘરે બૈરાવ અનુકૂળ હેમાન હેમાન આવે ખૂબ આગતા સ્વાગતા કરે, પોતાની સજ્જનતા ઘણી ઉદાર બહુ, હું ત્યાં ભાવનગર આવે તો 5,000 રૂપિયા ગરીબ ગુરબાને આપતા જાય વાપરતા જાય વિદ્યાર્થીઓને, સગા સંબંધી ગરીબ હોય નાત જાતના ગરીબ હોય સૌની ગુણ મોકલી દે, કોઈને રૂપિયા મોકલી દે, કોઈને પુસ્તકો મોકલી દે, કોઈ વાંધો ન હોય ઘરમાં દીકરો અગાઉ કોઈ વાંધો ન હોય, છોકરો એવો સંસ્કાર બાપ કરતા હવાયું વિવેક કરે બધાને ઘરે આવે એને સેવા કરવા માંડી જાય, જમાય દીકરી પણ એવા અનુકૂળ કે એને ત્યાં બધા એના રાખેલા બધાને બધા લાઈને ચડાવી દીધા, આમ જુઓ તો એમ લાગે કે આ માણસ ને દેશમાં રહીએ છે ને એ વખતે રહીએ છીએ, મુંબઈની દોડાદોડી નથી, હડાહડી નથી, કાપડનો ધંધો, શાંતિનો વ્હાઈટ કોલરનો ધંધો, બીજું કોઈ કાળ પડતો બહુ ખાવાનો નથી, અને આરામથી રહીએ છીએ એને બેડરૂમમાં બેઠા હતા, એ નોવેલ પડેલી સહાય છે આખું સુપર નહીં હતી, હવે કેમ મારતા છે આ ઉંમરે, નામ હતું મણિભાઈ, કેમ મણિભાઈ આ તમે વાંચો છો આવું છે, હા મને રાત્રે વાંચ્યા વગર ઊંઘ ન આવે, રાત્રે પથારીમાં જાઓ એટલે વાંચવાનું શરૂ કરી દઉં છું, પણ જો પુસ્તક હાંસવાનો જોઉં તો એવો વિચારે ચડી જાઉં, એવો વિચારે ચડી જાઉં કે આખી રાત ઊંઘ ન આવે, આખી રાત ઊંઘ ન આવે તે જ ડિસ્ટર્બ થઈ જાય બીજે દિવસે ધીરે ધીરે થઈ જાય તબિયત ઉપર અસર થાય, વાંચતા વાંચતા બાર હાડા બારે ગમે ત્યારે ક્યારે ઊંઘાવે ખબર ન પડે, બાજુમાં આ મારા બધી રીતે સુખી છે, રાતે કેમ ઊંઘ નહીં આવતી, અને એવા હું વિચારે ચડી જઈશ કોઈ પ્રોબ્લેમ હોય સમસ્યા હોય તો માણસ, પણ ગમે એવો સંપન્ન માણસ હોય તો અનિત્યતાનો ભય એને સતાવ્યા વગર જીવે હોય, આપ તો મને કઈ વાંધો નથી, પણ કાલ નથી થશે. આ સવાલ દરેક ને ઉભો જ રહીએ, કેમ કે નજર સામે જુઓ કે આજ આગ્યો, આજ આગ્યો, આજ આની પડતી થઈ ગઈ, આજ આ ગરીબ થઈ ગયો, આજ આપણા રોગીષ્ઠ થઈ ગયો, આ મરી ગયો, આનું આમ થઈ ગયું, નજર સામે રોજ પ્રસંગો જોવા મળતા હોય અને પોતાને કઈ કોઈ ગેરંટી તો આપી નથી. એટલે અનિશ્ચિતતાનો ભય કાળજી કરે, અંદર દાહ ચાલુ રહે, કંઈક થશે કંઈક થશે, ક્યાં ચાલુ જ રહે. નિસંગતા છે એના ઉપર કરો, નિસંગતાનો કોઈ આધાર તો છે નહીં. આધાર બુદ્ધિ છે, સુખ બુદ્ધિ સંયોગની પડી છે. વધારે દુઃખ લાગે એને, દાદી અનુકૂળતા હોય એને અનુકૂળતાઓ બધી ખસી જશે તો ઓછી થઈ જશે, તો વધારે ભય થાય, વધારે દુઃખ થાય. એટલે મોટી શ્રીમંતા કોઈ બી ઈચ્છવા જેવું નથી, વધારે તીવ્ર પરિદ્ર દુર્ગતિનું જ કારણ. એના કરતા સામાન્ય પરિસ્થિતિ બહુ સારી, મધ્યમ પરિસ્થિતિ, પરિણામ મધ્યસ્થ થઈને કામ કરે, વિચાર શક્તિ ખુલ્લી રહી. આ તો વિચાર શક્તિ મૂંડાઈ જાય,
કોઈને કર્મ ને આધીન હોય કદાચ
તો પણ વિવેક કરે તો વાંધો, પોતે લગવાડ ના રાખે તો કઈ વાંધો નથી. વાંધો બધો અહીંથી છે, આમી ચીજ નો કોઈ દોષ નથી, એ તો પ્રારબ્ધ પ્રમાણે. પોતાના વિભાવ ભાવ છે એનું પોતાને દુઃખ લાગવું જોઈએ. બીજું શું છે કે પરિસ્થિતિ તો પ્રારબ્ધ અનુસાર જ રહેવાની છે, એના માટે બીજો વિકલ્પ કરવો જ નકામો. એ તો પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે એક એક સેકન્ડ એ પ્રમાણે બધું જે બનવાનું છે. હું એનાથી ભિન્ન છું તો મારે હું લેવા દેવા, મારે લેવા દેવા, હું જીવ છું, એ બધા જીવ છું. કલ્પના કરીને દુઃખી થાવ, બીજું કાંઈ મારા પણ આની કલ્પના કરીને દુઃખી થાવ, બાકી કાંઈ લેવા દેવા. ઘડીકમાં બી જવું પડે, ક્યાં ઘડીકમાં એ વ્યાજે, ક્યાં ઘડીકમાં આપણે વ્યાજીએ, ઠેકાણું છે. પકડ કરીને દુઃખી થવા સિવાય બીજું શું થવાનું, કઈ થવાનું. ખરેખરો તાપ લાગ્યો એમ લીધું છું, તાપ લાગ્યો એમ લીધું, ખરેખરો અંદરથી લાગ્યો હોય, કંટાળો આવતો હોય, બસ મારા આત્મ શાંતિ જોઈએ, મારા આત્માને હવે શાંતિ જોઈશે. અને જે 40-50 વટાવી ગયા એને હવે અનિશ્ચિત બહુ થોડો સમય હોય છે, એ અનિશ્ચિત હોય છે, એને તો સાપ કાંચળી ઉતારી હોય તો મૂકી દેવું છે. સાપ કાંચળી કેવી રીતે ઉતારે ખબર છે, એ કાંટો હોય ને, કાંટો ત્યાં કાંકરી કાંકરી ભરાવે એમ ભરાવી દે, સડસડાટ ભાગી જાય, લાખી કાંચળી એક હારે ઉતરી જાય. 10મી સાપનો લાંબો સાપ હોય એક સેકન્ડમાં ઉતરી જાય આખી કાંકરી, કેમ કે એમાં કમરનું ભરાઈ ગઈ, હું તો હરી નીકળી જાય, એકદમ ખંખેરી નાખ્યું, ગમે એ પરિસ્થિતિમાં ખંખેરી નાખ્યું. મારે કાંઈ લેવા દેવા, આમે તો આંખ મીતાશે તો લેવા દેવા રહેવાની નથી, તો પછી આંખ ઉઘાડી રાખીને લેવા દેવા ન રાખે તો વધારે સુખી થઈ જાય. સીધી વાત છે, બાકીનું જે જેના પરિવારમાં પ્રારંભમાં જેના પરિવારમાં જેના પ્રારંભમાં હોય એ જાણે ને એનું કામ જાણે. આપણે શું પેલા ના એક જમાનામાં એમ કેવા તું ધોળા વાળા આવ્યા એટલે નોટિસ આવી, ધોળા વાળા આવ્યા એટલે હું નોટિસ આવી ગઈ હવે ટાઈમ ફેર્યો છે અને ચેતવણી ખોટું છે હજાર સારું બેન થી પંદર વર્ષે ચેતી ગયા પંદર વર્ષે ચૂકી ગયા કરાચી ની અંદર એવી વસ્તી અત્યારે તો પાકિસ્તાન થઈ ગયું પણ સુધી એવું જ બીજું હતું ત્યાં સત્સંગ મળે નહીં ક્યાંય દેશ સિવાય સત્સંગ નહીં મળે ખ્યાલ આવ્યો નાનપણમાં દેશમાં રહેલા એટલે છોડી દીધું કરાચી લગ્ન થયા તો છોડી દીધું લગ્ન કરાચીમાં જ છે અને એમને રહેવા માટે કરાચી મોકલી દીધા હતા ઘરે માં હતી નાનપણમાંથી ગુજરી ગયેલા અમે માતાજી પણ ઘરે કોઈ હતું નહીં મોટા બહેનો બધા બહેન આવેલા બહેનને ત્યાં મોકલી દીધા ને ત્યાં ને ત્યાં પટપટ થઈ લગ્ન થઈ ગયું પંદર વર્ષે મૂકી દીધું મારે સત્સંગ જોઈએ આ સંસાર ન જોઈએ સત્સંગ જોઈએ વિવેક પૂજો પંદરમા વર્ષે વિવેક આવ્યો કે મારે સત્સંગ જોઈએ અને સત્પુરુષ મળશે કે નહીં મળે એની કોઈ ગેરંટી નહોતી નાની પુરુષ મળશે કે નહીં પણ અહીંયા કોઈ નથી દેખાતું ને હોય તો ત્યાં હોય માટે મારે ત્યાં રહેવું જોઈએ આટલો વિવેક અને સાહસ કરીને ઘરેથી થાય ગયા કેમ કે કોઈ રજા આપે એવું હતું ને હા પાડે એવું હતું નહીં સીધી રીતે કોઈ હા પાડે એવું હતું જ નહીં પ્રકૃતિના નરમ હતા દબાઈ જાય પ્રકૃતિના નરમ હતા એટલે દબાઈને રહેવું પડે નહીં તો જોર કરે કે ભાઈ નહીં મારે નહીં ચાલે હું આમ નહીં રહું આમ ફલામ સુધી કે જેવા દોરીને ઉતરી હશે નહીં કોઈ નહીં આવે રસ્તો જ પકડી લીધો ગાડી પકડી લીધો પંદર વર્ષે ક્યાં ધોળા આવ્યા હતા એટલે તો આટલા ઉંમરે વાળા વાળ કાળા હતા 75 વર્ષે વાળ કાળા હતા 15 વર્ષે વિવેક આવી ગયો જયારે જાગે ત્યારે પોતાનું આત્મહિત માટે જાગવાની વાત એમાં મોડું શું કરવું નફો મોડો જોઈએ એમ કોઈ વેપારી વિચારે આ તો નફાની વાત છે બાંધો જો ને બાંધો નો ફોટર ભેગો કરો ને જેને ખરેખરો તાપ લાગ્યો હોય જે સંસારથી કંટાળેલો હોય તેના માટે આ વાત છે બીજાને માટે આ વાત નથી એ કૃપાલ દેવે પત્રમાં લખે છે તાપ જેને સ્પષ્ટ પ્રીતિથી સંસાર રૂસતો હોય એને આ માર્ગે ચડવાની આશા રાખવી છે
બિલકુલ જ્ઞાની પુરુષના વચન સાંભળ્યા નથી
એને જ્ઞાની પુરુષના વચન સાંભળ્યા નથી એને જ્ઞાની પુરુષના દર્શન પણ કર્યા નથી બે વાત લખી વિભાવ થી કંટાળે અને સંસારનો ત્રાસ લાગે પોતાના વિભાવ પરિણામોથી કંટાળે અને સંસારનો ત્રાસ લાગે બોજો લાગે જે કામ કરવા પડે કોઈ પરિસ્થિતિ અનુસાર અનિવાર્યપણે તો પણ બોજો લાગે તો માર્ગ મળ્યા વિના રહે જ નહીં એ ગેરંટેડ વાત છે પણ એને માર્ગ જરૂર મળે નહીતર માર્ગ મળે એવું નથી આટલી સરસ નથી પછી અઘરી લાગે કઠણ લાગે બે લાગે
લાગે તમારા માટે વાત દરેક ને તો પોતાના ઉપર જ લેવાની વાત છે. રાજા બેઠા હોય ત્યારે દરેક ને પોતાના ઉપર સમૂહગત વાત તો સમૂહગત રીતે
થાય.
એકલા બેઠા હોય ત્યારે એમ વાત થાય, વ્યક્તિગત બેઠા હોય સાંભળે જેવું કઈ નથી, માથે લે એવું કઈ નથી, કાઢી પણ નાખે અને માથે લે તો જરૂર ફાયદો થાય છે, એમાં કઈ થવા ફાયદો ન થાય. માર્ગ મળે જ લ્યો ને, અહીં તો બધો શબ્દ ભાઈ તો માર્ગ મીના મીના રે જ નહીં. હવે તો વ્યક્તિગત રૂપે કહીએ છીએ, વ્યક્તિગત રૂપે
ઘણું કહે છે, લાગતું નથી તે તો બધું પણ લાગતું નથી, સાંભળતો નથી, માનતો નથી.
પણ જેને પોતાને પોતાનું કામ કરવું છે એને એવો એક નિશ્ચય કરીને બેસવું જોઈએ કે મને લાગવું પડે એ વાત મારે મારા માટે ઉપાડી લેવી છે ને મને કે છે એમ સમજીને છે આપણે તૈયારી કરવી છે. કોણ ના પડે
નાની પુરુષ ને નવું પુરુષ સતી ની ખબર પડે તો કાંટો ન પકડાય.
અમે ઘણા ને કહીએ છીએ, કહીએ એટલે કોઈ વાર આકરું કહીએ એવું બને.
એવા કેટલા પ્રસંગો કેવા જોઈએ તમારે, એવા પ્રસંગો કેવા જોઈએ અમને ખ્યાલ આવે, અમને તો એવો ખ્યાલ છે કે તમને કોઈ કઈ કહેતા
નથી. આ બધા રીતે આંગળા પડી જાય બધા, કેવી રીતે ફટકારીએ છીએ કે આંગળા પડી જાય રોગ એ એટલું બધું કહીએ કહીએ. આ બધી
વાતો ગુપ્ત ન રાખવાનું
એટલે શું છે, પરિચય જાજો કરે છે તો કહેવાનો પ્રસંગ પણ જાજો આવે છે. ઓછો પરિચય અને કહેવાનો પ્રસંગ ઓછો આવે આકરું લાગે તો ભલે લાગે નહી ચાલે. જરાય દરકાર ન કરું, ભલે એક વાર વીજ હોય તો બીજા જાય છે, દરકાર ન કરો રોવે તો દયા ન ખાવ. કારણ આપે તો કાર્ય પ્રગટ થાય, કારણ આપે તો કાર્ય પ્રગટ થાય. જેને જેની રુચિ ને રસ હોય ત્યાં સમય રંચાયેલો જાય છે, જેને જ્યાં રુચિ ને રસ હોય સમય ની ખબર ન પડે. રુચિ અન્ય ઈન્દ્રિય નાયક ના ઘૂંટણમાં નિરંતર રહે, આત્માને જો રુચિ હોય તો આત્માના ઘૂંટણમાં નિરંતર રહે, દિવસ રાત એની પાછળ પડે તો વસ્તુ પ્રાપ્ત થયા વિના રહે. પોતાના અનુભવથી ગેરંટેડ વાત કરે, થશે કે નહીં થાય તમારા ભાગ્યમાં હશે થશે એવું કઈ નહીં, આમ કરો તો આમ થાય, સીધી વાત.